नमोस्तु नमोस्तु नमो अरिहंतान नमो सिद्धान नमो अयान नमो वज्रयान नमो ये सहसावन ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो हरि मंगलम कुंद कुंदाद्यो जनधर्मोस्तु मंगलम सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व कर्मणम जैनम जत्व शासनम नमः समय साराय श्वरम त्याचकाश तेज स्वभावाय भावाय सर्वोत्तम। आ एक छ ढाला नामनू पुस्तक छे जे आज थी 150 वर्ष पहला पंडित जी ज्ञानी धर्मात्मा थया छे ए दौलतराम जी एमनु बनावेलू छे। एमा छ ढाला मा पहली ढाल मा एक इंद्रिय आदि थी संगनी पचींद्रिय सुधी चार गतिना दुखनू वर्णन छे। एमा अत्यारे आपणे छठी ढाल पहली ढाळनी छठी गाथा ए लेवानी छे। ढाळ पहली छे एना उपरना पूज्य गुरुदेवना व्याख्यानो छे। छठी गाथानो मथाळो छे अज्ञान थी संसारमां भमता तिरिन गतिमां एकेन्द्रीय थी चतुन्द्रीयपणामां जीवे जे दुःख भोगवा तेनी वात करी। हवे कोई वार पचींद्रिय तिरिन थयो तो शुं थयुं ते कहे छे। कबहु पचेन्द्रिय पशु भयो मन विन निपट अज्ञानी थयो सिंहादिक सैनी हई क्रूर निबल पशु इति खाए पुर। कोईक वार जीव पचेन्द्रिय थयो तो असंगनी थयो एटले मन वगरनो प्राणी थयो। पांच इंद्रिय खरी पण मन नहीं एटले पांच इंद्रियो तो पूरी मळी पण मन वगरनो थयो। विचार शक्ति वगरनो मूंड रह्यो मन वालो प्राणी छे। भाव मन एक अहिया थाय छे एना द्वारा हिताहितनो विचार करवानी विवेक शक्ति जागे छे ते मन द्वारा थाय छे। मन द्वारा आत्मानो निर्णय थाय छे। भाव मन द्वारा निर्णय थाय पण भाव मन द्वारा आत्मानो अनुभव थतो नथी। ए तो अतींद्रिय ज्ञान थी आत्मानो अनुभव थई शके पण एनी पहेला मन द्वारा सांभळीने निर्णय करी शकाय। तो कहे छे के विचार शक्ति वगरनो मूंड रह्यो मन वगर असंगनीपणामां तीव्र अज्ञान छे मूंडता छे तेने हित अहित तो कई विचार ज नथी। उपदेश ग्रहण करवानी शक्ति ज नथी। जो के तेने कान छे ते सांभळे छे पण समझवानी बुद्धि के विचार शक्ति तेनामां नथी। तेने भाषा ज्ञान नथी। एनी ज्ञान शक्ति खूब ज अवराई गई छे बिराई गई छे। आवी दशा में पचींद्रिय थईने पण ते जीव घणो दुख भोगवे छे। नरकना जीवो तो संगनी छे पोताना हित अहित नो विचार करी शके एवा छे। ते नरकना जीवो करताय आ असंगनी एटले मन वगरना जीवो वधारे दुखी छे। असंगनी जीवो एटले मन वगरना जीवो धर्म पामी शकता नथी। वितराग विज्ञान रूप धर्मनी प्राप्तिनो अवसर संगनीपणामां एटले मन वाळो प्राणी होय ए ज विचार करीने निर्णय करी शके छे। सर्प डेडका माठला वगैरे तिर्यंचो संगनी मनवाळा पण होय छे ने असंगनी पण होय छे। कोईने शरीर मोटू होय पण होय मन वगरना ते देखे सांभळे खरा पण એનામાં વિચાર કરવા જેટલી બુદ્ધિ ન હોય। વિચાર વગરના પ્રાણીને મૂર્ખ કહેવાય છે તેમ તે અસંગની જીવો તદ્દન મૂર્ખ છે। તે કંઈ શિખામણ ગ્રહણ કરી શકતા નથી। પચીંજે થઈને પણ જીવ આવી મૂર્તામાં રહ્યો ને ઘણા દુઃખ સહન કર્યા। અરે પ્રભુ તો આવો મનવાળો મનુષ્ય થયો છો તો આ અવસર ચૂકીશમાં। મનવાળા પ્રાણીને જ્ઞાનીઓ સમજાવે છે કે તને મન મળ્યું છે હવે હિતરૂપ શું ને અહિત શું। હિતરૂપ ભાવને ગ્રહણ કરવા અહિતરૂપ ભાવને છોડવા જોઈએ એમ જાણીને પોતાના આત્માના અનુભવ સુધી એને પહોંચી જવું જોઈએ. એ મનવાળો પ્રાણી પહોંચી શકે છે. કોઈ જીવો એક ઇન્દ્રિયમાંથી નીકળીને સીધા સંઘની પંચેન્દ્રિય એટલે મનવાળા થાય છે. વચ્ચે વિકેન્દ્રિયપણું કે અસંગનીપણું થાય એવો કઈ નિયમ નથી. એકેન્દ્રિયમાંથી કોઈ જીવો સીધો મોક્ષમાં સ્વર્ગમાં કે નરકમાં ન જાય, પણ તિર્યંચમાં કે મનુષ્યમાં જાય. અહીં તો કહે છે કે અરે સંઘની પંચેન્દ્રિય થઈને પણ, મનવાળો પ્રાણી થઈને પણ, અજ્ઞાનીપણે જરાય દયા વગર નિર્દયતાથી ક્રૂરપણે નિર્બળ પશુઓને કે મનુષ્યોને પણ ચીરીને ફાડી ખાધા. મહાવીર ભગવાનનો આત્મા પણ પૂર્વે દસમા ભવે સિંહ હતો, ત્યારે અજ્ઞાન દશામાં ક્રૂરપણે હરણને ફાડી ખાતો હતો. ને ત્યાં તો આકાશમાંથી બે મુનિઓ ઉતર્યા અને નિર્દળપણે તેની સામે આવીને ઉભા. એમના વિતરાગી દેદાર દેખીને સિંહ તો સ્તબ્ધ થઈ ગયો. મુનિઓએ તેને ઉપદેશ દીધો કે અરે સિંહ, તું સિંહ નથી, તું તો ચૈતન્ય ભગવાન છો. તું તો ત્રણ લોકનો નાથ તીર્થંકર થવાનો છો. ભગવાનની વાણીમાં અમે સાંભળ્યું છે કે આ સિંહનો જીવ દસમા ભવે ભરત ક્ષેત્રમાં તીર્થંકર થશે. અરે તું જગનો તારણહાર, શું તને આ ક્રૂર પરિણામ શોભે છે? ના ના, આ હિંસાના ક્રૂર પરિણામને તું છોડ છોડ. અંદર શાંત પરિણામી આત્મા છે, તેને લક્ષમાં લે. અરે પંચેન્દ્રિય પંચેન્દ્રિયને મારે આ શો ગજબ, ચેતનને આવી હિંસાના પરિણામ નથી શોભતા. મુનિનો ઉપદેશ સાંભળતા સિંહ થંભી જાય છે. તત્ક્ષણ તેના પરિણામ પલટી જાય છે. મુનિ સામે આશ્ચર્યથી જોઈ રહે છે કે અરે આ તે કોણ? સામાન્ય પ્રાણીઓ તો મને દૂરથી જોતા જ ભયભીત થઈને ભાગે, તેને બદલે આ તો ઉલટા સામેથી નિર્ભયપણે મારી સામે આવીને ઉભા ને મને મારા હિતની વાત સંભળાવે છે. સિંહના ક્રૂર પરિણામ તો છૂટી ગયા ને અંતર્મુખ થઈને તે સમ્યક દર્શન પામ્યો. મહાવીરનો જીવ દસમા ભવે સિંહ હતો અને ત્યાં ઉપરમાં આકાશમાંથી બે મુનિઓ પધારેલા અને એમને ઉપદેશ આપ્યો અને આપતા વેત જ એનું પરણતિ અંતર્મુખ થઈને આત્માના દર્શન થયા, સમ્યક દર્શન પામ્યો. પછી તો તેણે ઘણા જ ભાવથી મુનિવરોની ભક્તિ કરી, મુનિઓને પ્રદક્ષિણા દીધી. પશ્ચાતાપથી આંખમાંથી આંસુની ધારા ચાલી. જુઓ, તિર્યંત ગતિમાં ધર્મ પ્રાપ્તિ તો કોઈકને થાય છે. ભગવાનની ધર્મસભામાં પણ ઉપદેશ સાંભળીને કોઈ કોઈ તિર્યંચો ધર્મ પામે છે, પરંતુ સામાન્યપણે અજ્ઞાન દશામાં જીવ સિંહ વગેરે ક્રૂર તિર્યંત થઈને નિર્બળ પશુઓને હણે છે. દસમા ભવે તો જેને જગત ઉદ્ધારક તીર્થંકર થવાનું છે કે જેની સમીપમાં સિંહ વગેરે જીવો પણ પોતાનું ઇંચકમણું છોડી દે છે એવો જીવ પણ અજ્ઞાન દશામાં સિંહ થઈને હરણને મારતો હતો. એવા ક્રૂર પાપ પરિણામોથી છૂટીને આત્માનું હિત કરવા માટેનો આ ઉપદેશ છે. કેવા કેવા પરિણામથી તું સંસારમાં દુઃખી થયો ને હવે શું કરવાથી તે દુઃખ છૂટીને સુખ થાય, તેનો ઉપાય શ્રી ગુરુ બતાવે છે. તે ઉપાય છે વિતરાગ વિજ્ઞાન. ગાથા સાતમી. મથાળું. તિર્યંચ ગતિના દુઃખોનું વિશેષ વર્ણન. મિથ્યાત્વાદીના સેવનથી સંસારમાં ચારે ગતિમાં જીવ જે અનંત દુઃખ પામે છે તે બતાવીને તેનાથી એટલે દુઃખથી છૂટવાનો ઉપાય કરવા માટે સંતોએ વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. તિર્યંતપણામાં જીવ કેવા દુઃખ પામ્યો તેનું કથન ચાલે છે. ગાથા સાતમી. કબહુ આપ ભયો બલહીન, સબલની કરી ખાયો અતિદિન, છેદન ભેદન ભૂખ પિયાસ ભાર, વહન હિમ આતપ ત્રાસ. પોતે જ્યારે હિંસાદિક બળવાન પશુ થયો ત્યારે નિર્બળ પ્રાણીઓને ક્રૂરપણે મારી ખાધા, અને જ્યારે પોતે નિર્બળ પશુ થયો ત્યારે બીજા બળવાન પશુઓ તેને ખાઈ ગયા. એની પાસે જોર ચાલે નહીં એટલે અત્યંત દીનપણે ભક્ષ થઈ ગયો. બિચારું સસલું કે બકરાનું બચ્ચું મોટા સિંહના મોઢામાં પીડ્યું હોય તે કેવું દીન થઈને મરે. વળી કોઈ કષાય વગેરે એને છરાથી છેદી નાખે ભેદીને કટકા કરી નાખે. આ બધું એમ સમજાવે છે કે આવા ભવો જીવે પૂર્વે અનંતવાર કર્યા, હવે ફરીથી જો એ ભવમાં અવતાર ન લેવો હોય અને દુઃખી ન થવું હોય તો તું આત્માનું શરણ લઈ અને ધર્મની પ્રાપ્તિ કર, તો દુઃખ ટળી જશે અને સુખની પ્રાપ્તિ થશે. દુઃખના વર્ણન કરવાનું કારણ એમ છે કે જીવને સંસાર પ્રત્યે વૈરાગ આવે અને પાપ કરવાથી પાછો ફરે અને જીવ ધર્મ તરફ વળે, એટલા માટે આ વર્ણન કરવામાં આવે છે. આ ખરેખર તો પોતાનું જ વર્ણન છે, પોતે અનંત ભવ પૂર્વે કર્યા પોતાનું જ વર્ણન છે, માટે હવે એ ભવો ન મળે એવા અને દુઃખ ન મળે અને સુખની પ્રાપ્તિ થાય એવો એક આ મનુષ્ય મળ્યો છે, માટે તું આત્માને યાદ કર, ધર્મ ધ્યાન તરફ વળ, આત્માનું ચિંતન કર, આત્માની વાત સાંભળ, આત્માના શાસ્ત્રો વાંચ, એમ એને સંસારના પ્રેમમાંથી પાછો ફેરવે છે. આ પહેલા અધ્યાયમાં મનુષ્ય દેવ સહિત ચારે ગતિના દુઃખો બતાવીને પછી બીજા અધ્યાયમાં કહેશે કે એસે મિથ્યાદગ જ્ઞાન ચરણવશ ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ. ચાર ગતિના આવા ઘોર દુઃખો જીવ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને લીધે ભોગવે છે, માટે યથાર્થ જ્ઞાન કરીને તે મિથ્યાત્વાદીને છોડવા જોઈએ. મિથ્યાત્વ એટલે ખોટી શ્રદ્ધા, ઊંધી માન્યતા, પર પદાર્થને પોતાના માનવા અને પોતાના સ્વભાવને ભૂલી જવું, એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે જૂઠી વિપરીત શ્રદ્ધા, મિથ્યા એટલે ખોટી વિપરીત, મિથ્યાત્વ ખોટાપણું વિપરીતપણું વિપરીત શ્રદ્ધા એને મિથ્યાત્વ કહે છે, અને વિપરીત જ્ઞાન. ચાર ગતિના આવા ઘોર દુઃખો જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને લીધે ભોગવે છે, માટે યથાર્થ જ્ઞાન કરીને તે મિથ્યાત્વાદીને છોડવા જોઈએ. નિજ સ્વરૂપને સમજ્યા વિના જીવ અનંત દુઃખ પામ્યો, એટલે નિજ સ્વરૂપની સમજણ કરવી તે જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. આ ટૂંકોને ટચ છે કે દુઃખના નાશનો ઉપાય સાચી સમજણ કરવી. અણસમજણથી દુઃખ અને સમજણથી સુખ, અજ્ઞાન તે દુઃખનું મૂળ છે અને આત્મજ્ઞાન તે સુખનું મૂળ છે. એટલે નિજ સ્વરૂપની સમજણ કરવી તે જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. નિજ સ્વરૂપની સમજણ એટલે આત્માનો સ્વભાવ એ જ્ઞાતાને દ્રષ્ટા છે, એને બદલે દેહને પોતાનો માનવો, કર્મને પોતાના માનવા, પુણ્યને પોતાના માનવા, એ બધી વિપરીત શલ્ય મિથ્યા માન્યતા છોડી અને આત્મા કેવળ જ્ઞાયક હોવાથી જ્ઞાતા દ્રષ્ટા છે, એવા જ્ઞાતા દ્રષ્ટાના પરિણમનમાં ધર્મની શરૂઆત થાય છે, એવા પોતાના શુદ્ધાત્માનું નિરંતર ધ્યાન લક્ષ કરીને એમાં લીન થવાનો પ્રયત્ન કરતા એને આત્મભાન થાય છે. નિજ સ્વરૂપની સમજણ કરવી તે જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. નિજ સ્વરૂપ પોતાનો શુદ્ધાત્મા છે, એ આ દેહથી ભિન્ન છે, આઠ કર્મથી ભિન્ન છે, અને પુણ્યપાપના જે ભાવ થાય છે શુભ અને અશુભની લાગણી, એનાથી પણ અંતર આત્મા જ્ઞાન ને આનંદમય જુદો બિરાજમાન છે. એ પુનપાપનું લક્ષ છોડીને અંતર શુદ્ધ આત્માનું લક્ષ કરતા એ બહિરાત્મ દશા છૂટી જાય છે અને અંતરાત્મ સાધક દશા પ્રગટ થાય છે, એને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. સ્વરૂપની અણસમજણથી અનંત દુઃખ ને સ્વરૂપની સાચી સમજણનું ફળ અનંત સુખ. ટૂંકું છે, આત્માને ન જાણવો, આત્માને ન ઓળખવો એ દુઃખનું મૂળ છે, અને આત્માને ઓળખીને જેવો શુદ્ધાત્મા છે એવો અનુભવ કરીને એનું શ્રદ્ધાન કરવું એ સુખનું મૂળ્યું છે. સ્વરૂપને નહીં સમજનાર જીવ ચાર ગતિમાં દુઃખી છે, એને ક્યાંય સુખનો છાંટો નથી, અજ્ઞાનમાં સુખ ક્યાંથી હોય, આ કાંઈ બીવડાવવા માટે દુઃખ નથી દેખાડતા. એમ કે છે જ્ઞાનીઓ કે તમે ભયભીત કરાવવા માટે, ભય પમાડવા માટે આ અમે દુઃખનું વર્ણન નથી કરતા, પણ આ જો તમે આત્માની સમજણ નહીં કરો તો ફરી ફરીને પાછું દુઃખ તમને આવી પડશે. માટે અત્યારે ચેતવાનો વખત છે. જો આજે ચેતી જાય તો ભવિષ્યમાં આવા દુઃખ એને ભોગવવાનો વારો ના આવે અને એનો અલ્પકાળમાં પૂર્ણ આનંદ એવી મોક્ષની દશા પ્રગટ થાય. જો આવા દુઃખોથી ખરેખર ભયભીત થાય તો તેના કારણનો પિથ્યાભાવને છોડે ને સુખના ઉપાય રૂપ સમ્યક્તાદિનો ઉદ્યમ કરે. શરીર છેદાય ત્યાં ત્રાસ પામે છે કે હાય હું છેદાઈ ગયો. શરીરનું છેદાવું તે તો કંઈ દુઃખ નથી, પણ એની નજર તો દેહ ઉપર જ પડી છે. દેહથી જુદું પોતાનું અસ્તિત્વ છે તે તો લક્ષમાં આવ્યું નથી. છેદાવ વા ભેદાવ કો લે જાવ, નષ્ટ બનો ભલે વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો હરે. જ્ઞાનીઓની ભાવના છે કે શરીરના છેદન ભેદનથી હું તો છેદાતો ભેદાતો નથી, હું તો અખંડ જ્ઞાન છું. આવું ભાન તો કર્યું નથી ને દેહમાં જ આત્મબુદ્ધિ કરીને મૂર્છાઈ ગયો છે. તે જીવ છેદન ભેદનના પ્રસંગમાં દુઃખી થાય છે. તે દુઃખ દેહનું નથી પણ મૂર્છાનું છે. શું સમજાવે છે કે આ દેહના ટુકડા થાય છે એનું દુઃખ નથી, પણ દેહ ઉપર જે મૂર્છા મમતા મોહ છે એ મોહના કારણે જીવ દુઃખી થાય છે. દેહ તો નિમિત્ત માત્ર છે, પણ દેહ મારો એ મારાપણું થાક્યું છે અને આ જતું દેખાય તો એને મમતાના કારણે જીવ દુઃખી થાય છે. ગાથા આઠમી છે એનું મથાળું. તિર્યંચના વિશેષ દુઃખ અને કુમરણ. એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના તિર્યંચોના દુઃખોનું થોડું ઘણું વર્ણન કર્યું, બાકી કથનમાં તો કેટલુંક આવે તેથી તેનો ઉપસંહાર કરતા કહે છે. વધ બંધન આદિક દુઃખ ગને કોટી જીવતે જાત ન બને, અતિ સંકલેશ ભાવતે મેરો ઘોર સ્રભ સાગર મે પૈરો. અરે અજ્ઞાનથી પશુપણામાં વધ બંધન અને બીજા ઘણા પ્રકારના જે દુઃખો જેવે સહન કર્યા તેનું વર્ણન કેટલું કરું. કરોડો જીભથી પણ એ દુઃખો કહી શકાય એમ નથી. થોડાક શારીરિક સ્થૂળ દુઃખો અહીં બતાવ્યા, બીજા હજારો પ્રકારના માનસિક દુઃખોની જે તીવ્ર પીડા છે તે વચનથી કેમ કહી શકાય. આમ ઘણા દુઃખો ભોગવી ભોગવીને અંતે અત્યંત સંકલેશ ભાવથી કુમરણે મર્યો અને નરકમાં ઘોર દુઃખના દરિયામાં જઈને પડ્યો. જોકે બધા પચેન્દ્રિય તિર્યંચો કઈ નરકમાં જાય એવું નથી, તે તો ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય છે, પણ અહીં તીવ્ર પાપ પરિણામથી મરીને નરકમાં ગયો તેની વાત છે. કેમ કે દુઃખ કેવા કેવા ભોગવા તે બતાવવું છે, તેમાં તિર્યંચ પછી હવે નરકના દુઃખ બતાવવા છે. શાસ્ત્રો તો સુખનું ઉત્કૃષ્ટ સ્વરૂપ બતાવે તેમ દુઃખનું ઉત્કૃષ્ટ સ્વરૂપ બતાવે કે જેથી તે દુઃખથી છૂટવાનો અને સુખની પ્રાપ્તિનો જે ઉપાય કરે. દુઃખ એટલા માટે બતાવે છે કે દુઃખના કારણને સેવવાનું છોડી દે અને દુઃખના કારણે મિથ્યાભિપ્રાયનો નાશ થતા આત્માનું તું લક્ષ કર અને સમ્યક દર્શન આદિ ભાવને તું સેવ તો અલ્પકાળમાં દુઃખથી મુકાઈને પૂર્ણ આનંદની પ્રાપ્તિ તને થશે. હવે તિર્યંચ એકેન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી ચાર ઇન્દ્રી પચીસ સંઘની બધાના દુઃખનું વર્ણન કરીને પછી હવે નરક ગતિના દુઃખોનું વર્ણન કરે છે. ગાથા નવમી મથાળ. જગતમાં અનંત જીવો છે, તે જીવને દુઃખ છે એમ બતાવીને તેના નાશનો ઉપાય બતાવવો છે. દુઃખ બતાવવાનું કારણ દુઃખ બતાવીને એ દુઃખથી કેમ છૂટાય અને સાચા અવિનાશી શાશ્વત સુખની પ્રાપ્તિ કેમ થાય એ કહેવાનું પ્રયોજન છે. જગતમાં અનંત જીવ છે, તે જીવને દુઃખ છે એમ બતાવીને તેના નાશનો ઉપાય બતાવવો છે. પ્રથમ દુઃખ કેવું છે ને તે દુઃખનું કારણ શું છે તે બતાવે છે. તેમાં તિર્યંજ ગતિના દુઃખો બતાવ્યા. હવે ચાર ગાથા દ્વારા નરક ગતિના દુઃખનું કથન કરે છે. ચાર ગતિ છે, એક તિર્યંજ ગતિ, એક નરક ગતિ, એક મનુષ્ય ગતિ અને એક દેવ ગતિ. એમાં એક ગતિના દુઃખનું વર્ણન વિસ્તારથી કર્યું. હવે નરક ગતિના જીવો પણ દુઃખી છે. નરક ગતિ છે, કોઈ એમ કે નરક ગતિ નથી તો એ વાત ખોટી છે. જેમ કે કોઈ એક માણસનું ખૂન કરે તો એને ફાંસીની સજા મળે, પણ 100 માણસનું ખૂન કરે તો એની સજા તો એ નથી. તો બહુ જાજા પાપ કરે છે એનું ફળ નરક એક યોની છે, એમાં જીવ જાય છે. માંસાહાર, ઈંડા ખાવા, વ્યભિચાર, એવા ઘણા ક્રૂર શિકાર, એવા ઘણા પ્રકારના જીવ પાપના પરિણામ કરે છે એ નરકમાં જાય છે અને લાખો કરોડો અબજો વર્ષ સુધી એ દુઃખને ભોગવે છે. માત્ર ક્ષણિક કલ્પનાના સુખ માટે આવા હિંસાના પરિણામ જીવો કરે છે એ નરકમાં ચાલ્યા જાય છે. માટે હિંસાના પરિણામ છોડવા જેવા છે. એમ જાણીને હવે હિંસાના પરિણામ છોડીને નરકમાં જવાનું બંધ થાય તો હવે એને મોક્ષ કેમ થાય, સુખ સાચું કેમ પ્રાપ્ત થાય, એ પણ સાથે બતાવે છે. પ્રથમ દુઃખ કેવું છે ને તે દુઃખનું કારણ શું છે તે બતાવે છે. તેમાં તિર્યંજ ગતિના દુઃખો બતાવ્યા. હવે ચાર ગાથા દ્વારા નરક ગતિના દુઃખનું કથન કરે છે. તહા ભૂમિ પર સત દુઃખ ઈસો વીછું સહસ દંશે નહીં તીસો તહા રાત શ્રોણિત વાહિની કુમી કુલ કલિત દેહ દાહિની દાદિની. અચિન્દ્રિય થઈને પણ જે તિર્યંચો કે મનુષ્યો તીવ્ર પાપ કરે છે તે નરકમાં જઈને પડે છે. નરકમાં ઉત્પત્તિના સ્થાનરૂપ ઊંધા મુખવાળા બીજ છે. તેમાં ઉપજીને નારકી જીવ ઊંધા માથે નીચે પટકાય છે. પડતાવેત છરા જેવી કરકશ જમીનના આઘાતથી મહાદુઃખ પામીને પાછો એકદમ ઉછળે છે ને ફરી પાછો જમીનમાં ભાલા અને છરી જેવા તીવ્ર શસ્ત્રો ઉપર પડે છે. આમ થવાથી તેનું આખું શરીર છિન્નભિન્ન થઈ જાય છે ને તે મહાદુઃખ પામે છે. ઉપજતાવે એવી અસહ્ય પીડા તે ભોગવે છે કે જાણે દુઃખના દરિયામાં પડ્યો. એ આકરા વેદનની શી વાત, ત્યાંની જમીન જ એવી છે કે જેનો સ્પર્શ થતા પણ હજારો વીછીના ડંખ જેવી પીડા થાય. કાળોતરો વીછી કે જે કરણા કરડતા વેત જ અહીંના માણસો તો મરી જાય, એવા હજારો વીછી એકી સાથે ડંખ મારે ને જે પીડા થાય તેનાથી વધુ આકરી પીડા નરકમાં જમીનના સ્પર્શ માત્રથી થાય છે. જમીનને અડે ત્યાં તો જાણે ઝેરી વીછી કરડતા હોય એવી પીડા દેહમાં થાય. જ્યાં જમીન જ એવી કરકશ ત્યાં છૂટીને બીજા ક્યાં જાય. નરકની ભૂમિ એવી દુર્ગંધમય છે કે તેનો એક કણિયો અહીં મૂકે તો તેની દુર્ગંધથી કેટલાય ગામના માણસો અત્યારે મરી જાય. ત્યાં લોહી પરુથી ભરી હોય એવી દુર્ગંધથી વૈતરણી નદી દેખીને ભ્રમથી પાણીની આશાએ તેમાં પડે ત્યાં તો તેની પીડા ઉલટી વધી જાય છે. તે વૈતરણી નદી અત્યંત બળતરા ઉત્પન્ન કરનારી છે. જાણે ખતખતતા કીડા બીડા હોય એવી દુર્ગંધી તે નદી છે. ખરેખર તે નદી નથી, પણ નારકી વગેરે તેવી વિક્રિયા કરે છે. બીજો નારકી પાણી સમજીને તેમાં પડે છે ને મહાદુઃખ પામે છે. નરકભૂમિમાં કઈ કીડા વીછી વગેરે વિકિલેન્દ્રિય જીવો હોતા નથી, સર્પ વગેરે નથી હોતા, પરંતુ બીજા નારકી વગેરે વિક્રિયાથી તેઓ દેખાવ કરે છે. એ રૂપ ધારણ કરે છે બીજા નારકીઓ. તાંબાના લાલચોળ ધગધગતા રસમાં કોઈને ફેંકે ને તેને જે દુઃખ થાય તેનાથી વધુ પીડા વૈતરણીમાં પડીને નારકી જીવ પામે છે. લોકોમાં એમ બોલાય છે કે અહીં ગાયનું દાન દીધું હોય તો નરકમાં તે ગાયનું પૂંછડું જાલીને વૈતરણીને તરી જવાય. એ તો તદ્દન વિપરીત ભ્રમણા છે. અહીં ગાય આપી તે ગાય નરકમાં ક્યાંથી પહોંચી ગઈ અને તેનું દાન આપનાર નરકમાં જાય ને ત્યાં ગાયનું પૂછડું જાલીને વૈતરણી પાર કરે તો પછી એના કરતા નરકમાં જવું જ ન પડે એવું કરને ભાઈ આત્માનું ભાન કરતા નરગતિના મૂળિયા છેદાઈ જાય છે. આવું અનેક પ્રકારનું નારકીના જીવોના દુઃખનું વર્ણન કરે છે અને એ દુઃખથી છૂટવાનો ઉપાય એકમાત્ર આત્માનું શરણ છે અથવા ધર્મનું શરણ છે. જગતમાં કોઈ શરણ નથી. જેવા જેવા પરિણામ કરશે તેવી તેવી ગતિમાં એ દુઃખ ભોગવા ચાલ્યો જશે. પુણ્ય કરશે તો સ્વર્ગમાં જઈને દુઃખ ભોગવશે, પાપ કરશે તો તિરિંચમાં નરકમાં જઈને દુઃખ ભોગવશે. થોડો મિશ્ર કરુણાવાળો ભાવ આવશે તો મનુષ્ય થઈને દુઃખ ભોગવશે. પણ ચારે ગતિ દુઃખરૂપ છે. ચાર ગતિમાં ક્યાંય આત્મિક સુખ નથી. માત્ર જો ભેદ જ્ઞાન કરી અને આત્માનું શરણ લઈને ધર્મ પ્રગટ કરે તો એને અહીંથી શરૂઆત સુખની થાય. નારકીના દુઃખોનું વિશેષ વર્ણન. સે મર તરુ દલ જૂત અસી પત્ર અસી જો દેહ વિદારે તત્ર મેરું સમાન લોહ ગલી જાય એસી શીત ઉષ્ણતા થાય. નરક ભૂમિમાં શેમરના ઝાડ એવા હોય છે કે જેના પાંદડા તલવારની તીખી ધાર જેવા હોય છે. તે ઝાડ નીચે જરાક વિસામો લેવાની આશાથી જાય ત્યાં તો ઉપરથી શેમર તરુના પાન પડીને તેના શરીરને વિંધી નાખે છે ને તેના ફૂલ પણ 25-50 મણના તોતિંગ ગોળાની જેમ તેના ઉપર પડીને તેને છૂંદી નાખે છે. જ્યાં જ્યાં સુખની આશાથી જાય છે ત્યાં ત્યાં તે મહાદુખને પામે છે. બહુમાંથી ભાલા ઉગા એમ કહેવાય છે. નારકીમાં ખરેખર તેવું જ છે. ત્યાંના પૃથ્વી અને ઝાડ પણ તે જીવને ભાલાની જેમ વિંધી નાખે છે. વળી ત્યાં ઠંડી અને ગરમી એટલી કે લાખ યોજનના મેરુ પર્વત જેવડો લોખંડનો ગોળો પણ ઉપરથી નીચે નાખતા રસ્તામાં જ ઓગળી જાય જેમ અગ્નિમાં ઘી ઓગળી જાય તેમ ત્યાંની ગરમીમાં લોખંડનો લાખો મણનો ગોળો ઓગળી જાય. આવી ત્યાં ઠંડી અને એવી અહીંયા ગરમી છે કે જીવો ત્યાં અનંત દુઃખ ભોગવે છે. એવા દુઃખ ભોગવીને આ જીવ અહીં આવ્યો છે. અનંતવાર નારકીમાં દુઃખ ભોગવા. પણ એ વખતે એને એમ થયું કે આ પાપ કર્યા, ખોટા કર્યા. પણ જ્યાં એ મનુષ્યગતિમાં આવ્યો ત્યાં બધું દુઃખ ભૂલાઈ ગયું. પાછો પાપ કરવા માંડ્યો. હા હા. અને જો પાપ કરશે એવા તીવ્ર કષાયના પરિણામ હિંસાના તો એ ફરીથી નરકમાં જશે. પુણ્ય કરશે તો દેવગતિમાં જશે. થોડું પુણ્ય ઓછું કરે એવું કરુણાના ભાવ સરળતાના તો મનુષ્ય થાય. બહુ માયા કપટ કરે તો તિરિંજ ઢોર થાય. ઘણા માયા કપટના પરિણામથી શરીર આડા મળે છે. પણ દુઃખથી છૂટવું હોય તો તેણે એ ધર્મ પ્રગટ કર્યા વગર છૂટકો નથી. ધર્મ વિના બીજું કોઈ દુઃખમાંથી ઉગારનાર નથી. માટે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાજ આરાજ પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈન બાહ્ય સાંસે. સર્વજ્ઞે કહેલા ધર્મને જે સેવતો નથી ને કુધર્મના સેવનને છોડતો નથી તે જીવ ઘોર દુઃખના દરિયામાંથી કેમ કરીને બહાર નીકળશે? જીવે દુનિયાના નિષ્પ્રયોજન પદાર્થોની પરીક્ષા કરી પણ પોતાના હિત અહિતનો વિવેક ન કર્યો. એમાં કાંઈ પ્રયોજન નહીં એવા પદાર્થની પરીક્ષામાં પડી ગયો. પણ ધર્મની પરીક્ષા ન કરીએ ને કે સાચો ધર્મ શું ને કેમ પ્રાપ્ત થાય? જો કુદેવ કુગુરુ કુધર્મ અને સુદેવ સુગુરુ સુધર્મને પરીક્ષા કરીને ઓળખે તો સત્યની ઉપાસના વડે સમ્યક દર્શન થાય ને દુઃખ મટે. ભાઈ, આ તારા નરકાદી દુઃખોની કથા તેનાથી છૂટવા માટે તમને સંભળાવાય છે. સ્વયંભૂ રમણ દરિયાનું પાણી જે અસંખ્ય યોજનમાં વિસ્તરેલું છે ને સ્વાદમાં મધુર છે તે બધું પાણી પી જાઉં તો પણ જાણે કે મારી તૃષ્ણા નહીં મટે, એટલી તો તેની તૃષ્ણા છે. પણ પીવા માટે પાણીનું ટીપું ત્યાં મળતું નથી. નારકીના જેવો મારામારી અને કાપા કાપી કરીને એકબીજાને બહુ દુઃખ આપે છે. અરે અહીં મનુષ્યમાં પણ જુઓ ને, વેરબુદ્ધિથી એકબીજાને બંદૂકે ઉડાડી દે છે. કેટલી ક્રૂરતા! એક માણસને જેની સાથે વેર હતું તેને ન પહોંચી શકો એટલે તેના મોટા મોટા ચાર બળદિયાના પગ કુવાડેથી કાપી નાખ્યા. એમ અનેક પ્રકારની અહીંયા હિંસાના પરિણામ પણ વેરઝેરથી જગતના જીવોમાં થાય છે, તો નારકીના ભાવમાં તો એ પ્રકારે વેરભાવ ઉત્પન્ન થાય છે. નરકના દુઃખોનું વર્ણન વિશેષ ચાલુ. તીન લોક કો નાદ જો ખાય મીટે, ન ભૂખ કણા ના લહાય, એ દુઃખ વહુ સાગર લોર સહે, કરમ જોગ તઈ નર ગતિ લહે. જાણે કે ત્રણ લોકનું અનાજ ખાઈ જાઉં તો પણ ભૂખ ન મટે એવી ઉગ્ર ભૂખ નારકીને લાગે છે, પણ ખાવા માટે એક કણ પણ મળતો નથી. મા ક્ષુધાથી પીડાય છે. આ રીતે નરકમાં ભૂમિનું દુઃખ, વૈતરણી નદીનું દુઃખ, સેમરતરુના તલવાર જેવા પાનથી શરીર છેદાઈ જાય તેનું દુઃખ, અતિ તીવ્ર શીત ઉષ્ણતાનું દુઃખ, અસુર દેવો ત્રાસ આપે, શરીરના ખનખન કરી નાખે, અસહ્ય ક્ષુધાતૃષા લાગે, ને એવા ઘણા પ્રકારના બીજા દુઃખો ઘણા લાંબા કાળ સુધી નરકમાં જીવ સહન કરે છે. ઓછામાં ઓછા 10,000 વર્ષથી માંડીને 33 આગોપમના અસંખ્ય વર્ષો સુધી એવા દુઃખો સહન કરે છે, ને ત્યાંથી કોઈ શુભ કર્મના યોગે મનુષ્યગતિ પામે છે. નરકમાંથી નીકળીને કોઈ તિરિંજમાં જાય છે અને કોઈ મનુષ્ય થાય છે. મનુષ્ય થાય તો પણ કેવા દુઃખો સહન કરે છે તે હવેની ગાથાઓમાં કહેશે. હવે બે ગતિનું વર્ણન કર્યું, તિર્યંચ અને નારકીનું. હવે મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન. મનુષ્ય ગતિ મળે તો પણ જીવ એમાં દુઃખી છે. દેવ ગતિમાં દુઃખ છે. ચાર ગતિના દુઃખનું વર્ણન છે. ક્યાંય કોઈ ગતિમાં સુખ નથી, સુખ આત્મામાં છે. આ ચાર ગતિ છે ને, એ વિભાવ ભાવ છે, યોગ્યતા જીવની છે, એમાં દુઃખ છે. પણ સુખ એ ગતિથી પાર અંતરમાં જ્ઞાન ને આનંદમય આત્મા છે, એનું જો શરણ લીએ, એમાં એકાગ્ર થાય, એમાં ઉપયોગ લગાવે તો એને વર્તમાનમાં સુખની પ્રાપ્તિ થાય. મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન ગાથા 13મી છે, એનું મથાળું. ત્રણ લોકમાં જીવને હિતરૂપ, સારરૂપ, મંગળરૂપ એવું વિતરાગ વિજ્ઞાન તે જ સુખનું કારણ છે. એના વગર મિથ્યાત્વને લીધે જીવ સંસારની ચારી ગતિમાં કેવા દુઃખો ભોગી રહ્યો છે તેનું આ વર્ણન ચાલે છે. જીવના પરિભ્રમણની કથા બતાવીને તેનાથી છૂટવાના માર્ગનો ઉપદેશ આપશે. તેમાં પ્રથમ એકેન્દ્રિયથી પચીન્દ્રિય સુધીના તિર્યંચનું દુઃખ તથા નરકનું દુઃખ બતાવ્યું. હવે નરકમાંથી નીકળીને જીવ કાં તો તિર્યંચ થાય અથવા મનુષ્ય થાય. મનુષ્ય થાય તો મનુષ્યપણામાં પણ કેવા કેવા દુઃખ હોય છે તે હવે બતાવે છે. જનની ઉદર વૈશો નવ માસ, અંગ સંકુચ તઈ પાયો ત્રાસ, નિકસત જે દુઃખ પાય ઘોર તિનકો, કહત ન આવે ઓર. સંસાર બ્રહ્મણમાં જીવને મનુષ્યપણું ક્યારેક જ મળે છે. ચાર ગતિના ભાવોમાં સૌથી ઓછા ભાવ મનુષ્યના છે. શું કહ્યું? ચાર ગતિ છે, તિર્યંચ એકેન્દ્રિયથી માંડીને પચીન્દ્રિય, નરક ગતિ, મનુષ્ય ગતિ અને સ્વર્ગની, ચાર પ્રકારની દેવગતિ સ્વર્ગની. એ ચાર ગતિમાં ઓછામાં ઓછા ભાવ એ મનુષ્યના મળે છે. સંસાર ભ્રમણમાં જીવને મનુષ્યપણું ક્યારેક જ મળે છે, કોઈ વખત જ મળે છે. આ હા હા હા, અનંત અનંત ભાવ થયા, અનંત કાળ ગયો, કોઈ વખતે કાગનું બેસવું, નડાળનું પડવું, એ પ્રકારના પૂર્વે કોઈ એવા પરિણામ થઈ ગયા હોય તો એને મનુષ્ય ગતિ મળે છે, ક્યારેક મળે છે. ચાર ગતિના ભાવોમાં સૌથી ઓછા ભાવ મનુષ્યના કર્યા છે. અત્યાર સુધી ભૂતકાળ ગયો એમાં ચાર ગતિના ભાવોમાં ઓછામાં ઓછા ભવો જીવને મનુષ્યના મળે છે, બાકી બધા ભવો ઘણા મળે છે. નરક અને તિરિંચના દુઃખો ભોગવી ભોગવીને માંડ માંડ ક્યારેક મનુષ્ય થયો તો સૌથી પહેલા તો 9 માસ સુધી માતાના ઉદરમાં પુરાઈને અત્યંત સંકોચાઈને રહ્યો, છૂટથી હાલી ચાલી શકે નહીં એમ ચારેક ઓરથી ભેસાઈને 9 માસ સુધી ગર્ભની જેલમાં પુરાયો. અરે કોઈક તો 9 માસથી પણ વધુ ઘણો લાંબો કાળ ગર્ભમાં રહે છે ને માતા પુત્ર બંને મહાત્રાસ પામે છે. કોઈ જીવ તો ગર્ભમાં ને ગર્ભમાં મરી જાય ને ફરી પાછો તેમાં જ ઉપજે. ઘણા જીવો મનુષ્ય અવતાર પામ્યા છતાં માતાના પેટમાં મરી જઈને મનુષ્ય ભવ પૂરો કરી નાખે છે. અરે જેલની ઓરડીમાં મહિનો પુરાવવું પડે તો પણ કેવો ત્રાસ લાગે છે. તો માતાના ગર્ભરૂપી અત્યંત સાંકડી જેલમાં પુરાઈને 9-9 માસ સુધી ઊંધે માથે જે ત્રાસ ભોગવા તેની શિવાત. 2 કલાક એકને એક ઠેકાણે સંકોચાઈને બેસતા પણ અકળાઈ જવાય છે તો પેટની અંદર 9 મહિના રહીને કેટલી અકળામણ ભોગવે છે. 9 માસ એટલો બધો સંકોચાઈને રહ્યો તે તો ભૂલી ગયો ને હવે બહાર આવીને મોટા બંગલા પણ એને ટૂંકા પડે છે. મોટા બંગલા હોય તો એને જીગા ટૂંકી પડે છે, તેમાં એને સંતોષ થતો નથી. બંગલામાં પોતાના સ્વભાવની જે અધિકતા છે તેને ન જાણી એટલે બહારથી બંગલા વગેરે વડે પોતાની મોટાઈ માને છે. બીજાના બંગલા મોટર વગેરે દેખીને જાણે કે એ બધા વધી ગયા ને હું રહી ગયો. અરે ભાઈ, તારી સાચી અધિકતા તો જ્ઞાનથી છે, બહારના વૈભવ વડે તારી કાંઈ મોટાઈ નથી. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, આત્મા જ્ઞાન સ્વભાવી છે એ જ એની સર્વેથી અધિકતા છે. એવા જ્ઞાન સ્વભાવને જે જાણે છે તે જ આત્મા મોટો છે. કેને મોટો કેવો? જ્ઞાનીઓ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનને જીતીને જે પોતાના જ્ઞાન સ્વભાવ વડે આત્માને અનુભવે છે એવું જે જ્ઞાન એ ખરેખર મોટું છે. આ બહારના સંયોગથી કઈ મોટાઈ છે નહીં. બાકી તો બધા બહારની મોટાઈના ભ્રમમાં દુઃખી દુઃખી થઈ રહ્યા છે. જ્ઞાની કહે છે કરે બધા મનુષ્ય પ્રાણી અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા છે. આત્મા અનંત ગુણથી ભરેલ ગુણી છે, અનંત ગુણ રત્નોની તે ખાણ છે. એની મોટાઈની શિવાત ચક્રવર્તીપણું કે ઇન્દ્રપણું તો જેની પાસે કાંઈ હિસાબમાં નથી. એ તો જેના ગુણની રાખનું એટલે કે વિકારનું ફળ છે. આવા મહાન અનંત ગુણ સંપન્ન આત્માને દુઃખના વેદન શોભતા નથી. અરે ચૈતન્યના દુઃખની કથા કેવી પડે તે શરમ છે. ગુરુદેવ ફરમાવે છે કે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને અજ્ઞાનથી એટલો દુઃખી થાય છે એ કથા કરવી પડે અમારે, એ પણ એક શરમની વાત છે. એ તો સુખનું ધામ છે. ભગવાન આત્માના 2 પડખા છે. આ 2 પડખાવાળો એક આત્મા છે. દરેક પદાર્થ 2 પડખાવાળો છે, એક સામાન્ય ને એક વિશેષ, એક દ્રવ્ય અને એક પર્યાય. જેમ સોનું સામાન્ય દ્રવ્ય રૂપ છે એમાં આનંદ ગુણો છે અને એની અવસ્થા થાય છે તે તેના પરિણામ કહેવાય, એમ આત્મા પણ અનંત ગુણની ખાણ દ્રવ્ય છે અને એના પરિણામ જે રાગ દ્વેષ મોહના થાય કે વિતરાગ પરિણામ થાય તેના પરિણામ કહેવાય. એ તો સુખનું ધામ છે. વર્તમાન પરિણામમાં ભલે દુઃખો પણ એ દુઃખને સામે ન જો તો અંતરમાં તારો આત્મા સુખનું ધામ, સુખની ખાણ ભરી છે અંદરમાં. એનું શરણ લે તો પરિણામમાં સુખ પ્રગટ થશે. પોતાના ચૈતન્ય સ્વરૂપની કિંમત તેને ન જાણી, દેહથી ભિન્ન નિજ સ્વરૂપને ન જાણ્યું ને દેહમાં મોહ્યો, તેથી 4 ગતિમાં દેહ બદલી બદલીને મોહથી દુઃખી થાય છે. દુઃખ તો રાગ દ્વેષ મોહનું જ છે, આ સંયોગનું દુઃખ નથી. પણ એ દેહાદી અને પરપદાર્થ મારા છે, એમ એમાં મોહ કરવો, રાગ કરવો ને દ્વેષ કરવો, એવા આત્માના વિકૃત વિકારી કષાય રૂપ જે પરિણામ પ્રગટ થાય, એ પરિણામથી આત્મા દુઃખી થાય છે. સંયોગ દુઃખનું કારણ નથી, પણ સંયોગ મારા એવી મમતાથી જ દુઃખી થાય છે. પણ નિમિત્તરૂપ સંયોગથી તેનું કથન કર્યું છે, કેમ કે લોકોને સંયોગ દેખાય છે, સંયોગથી સમજાવે છે. બાકી ખરેખર દુઃખનું કારણ તો પોતાનું અજ્ઞાન છે, અને અજ્ઞાનથી ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ એ દુઃખનું મૂળ કારણ છે. બાહ્ય પદાર્થો નિમિત્ત માત્ર છે. અહીં ગર્ભ જન્મ સંબંધી જે દુઃખો કયા, એવા દુઃખો તીર્થંકરને થતા નથી. થોડો આંતરો પાડે છે કે તીર્થંકર ભગવાન એ માતાના ગર્ભમાં આવે છે તો એ જીવને દુઃખ હોતું નથી. માતાના ગર્ભમાં હોય તે વખતે પણ તેને કષ્ટ થતું નથી. એ તો આરાધક લોકોતર આત્મા છે. માતાના પેટમાં છે તે વખતે દેહથી ભિન્ન આત્માનું એને ભાન વર્તે છે. આ હા હા, જો સ્વર્ગમાંથી માતાના ગર્ભમાં તીર્થંકર ભગવાન જ્યારે આવે છે ત્યારે પણ એને ભેદ જ્ઞાન ચાલુ છે, હું આત્મા છું, રાગ હું નથી, એવું જ્ઞાન ચાલુ છે. એને મન પાંચ ઇન્દ્રિયમાં મન પણ પ્રગટ થઈ ગયું છે, અંતર્મૂર્તમાં પર્યાપ્ત થઈ જાય છે જીવ. પર્યાય એટલે પર્યાપ્ત એટલે દેહની અંદર પૂર્ણતા, ભલે નાનો દેહ હોય તો પણ. અહીં તો જેને કે છે બિન આત્માનું એને ભાન વર્તે છે. અંદરમાં ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે માતાના ગર્ભમાં, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન. ત્રણ પ્રકારના જ્ઞાન લઈને એ આવે છે. એના ગર્ભ કલ્યાણક, એના જન્મ કલ્યાણક ઉજવાય છે. માતાના ગર્ભમાં આવવા પહેલા છ મહિને તો રતનની વૃષ્ટિ થાય છે એના આંગણે. જે માતા પિતાને ઘેર જન્મે ઊંચા કુળમાં, ત્યાં છ મહિના પહેલા તો રતનની વૃષ્ટિ થાય છે, કિંમતી રતનની. દેહથી ભિન્ન આત્માનું એને ભાર વર્તે એવા પુણ્યશાળી ધર્માત્મા. અહીં તો જેને દેહ બુદ્ધિ છે, એટલે દેહ મારો, આ દેહ મારો છે એવી દેહમાં આત્મબુદ્ધિ છે, એવા અજ્ઞાનીના દુઃખોની કથા ચાલે છે. જ્ઞાની થયો તે તો સુખના પંથે ચાલ્યો, એટલે તે તો આવા દુઃખોમાંથી બહાર નીકળી ગયો. સંસારમાં પ્રથમ તો જાણે મનુષ્યપણું મળવું જ મુશ્કેલ છે. દુર્લભ મનુષ્યપણું પામ્યો તો તેમાં પણ દેહ દ્રષ્ટિથી જીવ દુઃખી થયો. આત્માના ભાન વગર અનેક પ્રકારના ઘોર દુઃખો એને ભોગવા. નવ નવ માસ સુધી ગર્ભના અશુચિ સ્થાનમાં રહ્યા, પછી જન્મ વખતે બહાર નીકળતા પણ મહાન ત્રાસ પામ્યો. જન્મ વખતે અસહ્ય ભીષમાં જ ઘણીવાર મૃત્યુ પામ્યો. માતાનું મોઢું પણ જોયું નહીં. હજી તો જન્મીને માતાની ગોદમાં આવે ને માતાની નજર તેની ઉપર પડે તે પહેલા તો તે અનિત્યતાની ગોદમાં આવ્યો છે. છોકરો છે કે છોકરી એ નક્કી કરે તે પહેલા તો તેના આયુષ્યમાંથી અસંખ્યાત સમય ઓછા થઈ ગયા. અરે ઘણા તો જન્મતા વેતન મરી જાય છે, હજી તેની માતા તેને જુએ પણ નહીં તે પહેલા તો મરણ પામી જાય. માતાના પેટમાં પણ ઘણા જીવો મરી જાય છે. કોઈ વાર જન્મ વખતની ભીંસથી માતા અને પુત્ર બંને મરી જાય છે. આવા ગર્ભજન્મ અને મરણના મહાદુઃખોથી સંસાર ભરેલો છે. સંસારમાં આવા દુઃખો જીવ પોતે ભોગવી રહ્યો છે, છતાં તેનાથી છૂટવાની દરકાર નથી કરતો ને બીજા કરતા પોતાની અધિકતા દેખાડવાના માનમાં અવતાર ગુમાવી દે છે. સંસારમાં માત્ર મનુષ્યપણું મળવાથી કઈ જીવના દુઃખ મટી જતા નથી. મનુષ્યપણું પામીને પણ જેઓ ધર્મ પામવાની દરકાર નથી કરતા તેઓ ચાર ગતિના ચક્રમાં દુઃખી થાય છે. તેથી કહે છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એ કેટલ્યો. મનુષ્ય થઈને પણ જો આત્માની ઓળખાણ ન કરી તો ભાઈ તારા ભવ ચક્રના આંટા નહીં ટળે. અરે ઘણું પુણ્ય કરું, અરે પુણ્ય ઘણા કરે પણ ભવ ચક્ર એમાં એક આંટો પણ ટળે નહીં. મનુષ્યમાંથી પાછો ઢોરમાં અને નરકમાં અજ્ઞાની પણે ભટકે છે. આ મનુષ્ય પણ કઈ કાયમ રહેનાર નથી, માટે ઇન્દ્રિય સુખોની પાછળ એને ગુમાવીશ નહીં. કેમ કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાચી રહો. શ્રીમદ નું પદ છે. બાહ્ય સુખોની પાછળ દોડતા અંદરનું સાચું આત્મિક સુખ ભૂલાઈ જાય છે ને ભાવ મરણ થાય છે, એટલે કે જીવ દુખી થાય છે. જીવને દુઃખ ગમતું તો નથી, પણ અજ્ઞાનને લીધે તે દુઃખને જ ભોગવી રહ્યો છે. અરે એ દુઃખ વચનથી કેમ કહ્યા જાય? વચનમાં તો થોડુંક જ કથન આવે, બાકી તો વચન અગોચર જે દુઃખો જીવ ભોગવે છે તે કહેતા પાર આવે એવું નથી. મનુષ્યમાં ગર્ભ અને જન્મના જે દુઃખો ભોગવા તેની થોડીક વાત કરી, હવે ત્યાર પછી બીજા પણ કેવા દુઃખો તે ભોગવે છે તે કહે છે. મનુષ્યપણાના બીજા દુઃખોનું વર્ણન, ગાથા 14મી. બાલપનમે જ્ઞાન ન લહ્યો, તરુણ સમય તરુણી રત રહ્યો, અર્ધ મૃતક સમ બુઢાપનો, કૈસે રૂપ લખે આપનો. તીર્થંકર વગેરે જીવો તો બાલપણથી જ આત્મજ્ઞાન સહિત હોય છે. પૂર્વભવમાંથી જ આત્માનું જ્ઞાન સાથે લઈને અવતરે છે. ઉત્તમ કાળમાં આત્મજ્ઞાન સહિત જીવો આ ભરત ક્ષેત્રમાં પણ અવતરતા હતા, ને વિદેહ ક્ષેત્રમાં તો અત્યારે પણ એવા જીવો અવતરે છે. નવું આત્મજ્ઞાન 8 વર્ષની વય પહેલા ન પ્રગટે, પણ જે પૂર્વભવમાંથી આત્મજ્ઞાન સહિત અવતર્યા હોય તેને તો નાનપણથી પણ આત્મજ્ઞાન વર્તું હોય છે. હજી પાપા પગલી માંડીને ચાલતા પણ ના આવડતું હોય, પણ અંદર દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન વર્તું હોય. આવા આરાધક જીવો તો બાળપણથી જ જ્ઞાની હોય છે, પરંતુ અહીં એવા જીવોની વાત નથી, કેમ કે તેઓ તો દુઃખથી છૂટીને સુખના પંથમાં આવી ગયા છે. અને અત્યારે કોઈ આરાધક જીવો આ ભરત ક્ષેત્રમાં અવતરતા નથી. અહીં અવતર્યા પછી પૂર્વ સંસ્કાર વગેરેથી કોઈ વિરલા જીવો જ્ઞાન પ્રગટ કરીને આરાધક થઈ શકે છે. અહીં તો જે જીવો મિથ્યાત્વાદીને સેવી રહ્યા છે એવા જીવોના દુઃખની વાત છે. એવા જીવો માંડ માંડ મનુષ્યપણું પામ્યા, પણ બાળકપણું તો જ્ઞાન વગર જ ગુમાવ્યું. એમ કહે છે કે મનુષ્યની પર્યાય તો પ્રાપ્ત થઈ, પણ બાળક અવસ્થામાં મનુષ્યપણું પામ્યા, પણ બાળકપણું તો જ્ઞાન વગર જ ગુમાવ્યું. બાળપણાના અનેક વર્ષો તો અણસમજણમાં રમતગમતમાં કે લૌકિક ભણતરમાં ગુમાવે છે. એમાં આત્માને જાણવાનું ક્યાંથી સૂજે? અત્યારે તો ઘણા છોકરાઓ 25-25 વર્ષ સુધી લૌકિક ભણતર ભણે છે. કેટલા બધા પોથા એ નકામા થોથા ભણવામાં 25 વર્ષ ગાળે, પણ જો ધર્મનો અભ્યાસ કરવો હોય તો ભાઈ સાહેબને ફુરસદ ન મળે. ફુરસદ ટાઈમ નથી. ફુરસદ હોય તો પણ ગંજી પતા રમવામાં, રમતગમતમાં, હરવા ફરવામાં ને સિનેમા જોવામાં ગુમાવે ને મફતનો પાપ બાંધે, પણ ધર્મનો અભ્યાસ ન કરે. કેમ કે ધર્મનો એને પ્રેમ નથી. અરે ધર્મના સંસ્કાર તો બાળપણથી જ પાડવા જેવા છે, પણ બાળપણ તો ધર્મના પ્રેમ વગર ખેલમાં ખોયું, રમતગમતમાં જ બાલકાળ ગુમાવ્યો. યુવાન થયો ત્યારે સ્ત્રી વગેરેમાં મોહ્યો અને ધન કમાવામાં હેરાન થઈને જિંદગીનો વખત ગુમાવ્યો. પછી જ્યાં વૃદ્ધાવસ્થા આવી ને શરીરની શક્તિઓ ઘટવા માંડી, ત્યાં અધમવા જેવી દશા દેખીને રોયો. એ રીતે જિંદગી હારી ગયો, પણ એમાં ક્યાંય આત્માનું સ્વરૂપ ઓળખવાનો અવસર લીધો નહીં. અત્યારે કમાઈ લઈએ, પછી વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ લઈને આત્માનું કંઈક કરશું એમ કહે છે. પણ ભાઈ, વૃદ્ધાવસ્થા આવશે જ એવું ક્યાં નક્કી છે? ઘણાય જીવો યુવાન અવસ્થામાં જ આયુષ પૂરું થતા ફૂ થઈને ચાલ્યા જાય છે. એવા પ્રસંગો તો નજરે દેખાય છે. પછી વૃદ્ધાવસ્થાનો 100 વર્ષો. અત્યારે યુવાન અવસ્થામાં વખતે તું એમ કહે છે કે વૃદ્ધાવસ્થામાં કરીશું, પણ વૃદ્ધાવસ્થામાં જયારે શક્તિઓ છીણ થઈ જશે ત્યારે તને પસ્તાવો થશે કે રે, યુવાનીમાં વખત હતો ત્યારે આત્માની કઈ દરકાર ન કરી. માટે વાયદાનું કરવાનું મૂકીને અત્યારથી જ આત્માનું હિત થાય એવો ઉદ્યમ કરો. મનુષ્ય થઈ ને ગર્ભાવસ્થાથી માંડીને ઠેઠ વૃદ્ધાવસ્થા અને મનુષ્ય સુધીના હજારો પ્રકારના દુઃખો જીવ સહન કરે છે. શારીરિક કરતા માનસિક દુઃખો એવા આકરા હોય છે કે સહન પણ ન થાય ને કોઈને કહેવાય પણ નહીં. અંદર સમસમીને મૂંઝાય ને ક્રોધ કરે, મનમાં મહાદુખી થાય, બાળકપણું નિર્દોષ લાગે પણ તેમાં અજ્ઞાનપણે આકરા દુઃખો જીવ ભોગવે છે. આ બધા મિથ્યાત્વ અને અજ્ઞાનથી થતા દુઃખોની વાત છે. તીર્થંકર આદિ પણ બાળક તો હોય પણ એમની તો વાત જુદી છે. એને તો દેહથી ભિન્ન આત્માનું ભાન છે. તિરીંચમાં અને નરકમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. તેઓ સમ્યક દર્શનના પ્રતાપે ચૈતન્યના સુખ રસની ઘટાઘટી કરી રહ્યા છે. જોકે તેમને અમુક દુઃખ વેદના છે પણ શુદ્ધ ચૈતન્યના અતિન્દ્ર સુખના સ્વાદની મત્તા પાસે દુઃખનું વેદન ગૌણ છે. અહીં તો ચેતન સુખની જેને ખબર નથી ને મિથ્યાત્વથી એકલું દુઃખ વેધી રહ્યા છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવોના દુઃખોની કથા છે. મિથ્યાત્વના ફળમાં હલકા અવતારો થાય છે. તેમાંથી તિર્યંત, નરક અને મનુષ્ય એ ત્રણ ગતિના દુઃખોનું વર્ણન કર્યું. હવે અજ્ઞાની પડે શુભ ભાવથી કંઈક પુણ્ય બાંધીને દેવગતિમાં જાય તો ત્યાં પણ જીવ દુઃખી જ છે તેનું વર્ણન કરશે. ત્રણ ગતિનું વર્ણન દુઃખનું કર્યું. હવે દેવગતિમાં પણ દુઃખ જ છે. કોઈને એમ થાય કે અહીંથી છૂટીને દેવગતિમાં જઈએ તો આપણે સુખી થશું. અરે ભાઈ, ગતિની ભાવના ન હોય. ગતિ તો જન્મ મરણ કરવું હોય તો દુઃખ છે. ગતિ વગરનો ભગવાન, ભવ વગરનો આત્મામાં એક ભાવ છે જેમાં ભવો નથી. એવો જે આત્મ સ્વભાવ એનું શરણ લઈ આત્માનો અનુભવ કરી અને બધા ભવોને છેદી નાખવા એનું નામ ધર્મની શરૂઆત છે. પાંચ મિનિટ બાકી છે. દેવગતિના દુઃખોનું વર્ણન મથાળોજી છે. દેવગતિના દુઃખોનું વર્ણન. જગતને એમ લાગે છે દેવગતિમાં સુખ છે. ભગવાન સર્વજ્ઞ દેવાદિદેવ પરમાત્મા ફરમાવે છે કે દેવગતિના જીવો પણ દુઃખી છે. આહાહા, દેવગતિનું નામ પડતા જાણે કે તેમાં સુખ હશે એ લોકોને ભાસે છે અજ્ઞાનીને. પરંતુ સુખ તો આત્મામાં છે, દેવગતિમાં નથી. ચારેય ગતિએ તો કર્મનું ફળ છે, તેમાં સુખ નથી. તિર્યંચ, નરક અને મનુષ્ય એ ત્રણ ગતિમાં તો દુઃખ હોવાનું જીવોને ભાસે, પરંતુ દેવગતિમાં સ્વર્ગમાં દુઃખ છે તે અહીં સમજાવે છે. આ પંદરમી. કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિકમે સુરતર ધરે વિષય ચાહ દાવા નલ દેહો મરત વિલાપ કરત દુઃખ થયો. દેવો ચાર પ્રકારના છે. તેમાંથી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ પ્રકારના દેવોમાં મિથ્યા દ્રષ્ટિ જ જાય છે. આ વ્યંતર ભૂતરા, આ દેવ દેવલા છે, એ વ્યંતર દેવો બહુ દુઃખી છે, મિથ્યા દ્રષ્ટિ છે. એ કઈ કોઈને સુખ આપતા નથી, પોતે દુઃખી છે. તમને ક્યાંથી સુખ આપે? એ ત્રણ પ્રકારના દેવોમાં મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ જેવો તેમાં જતા નથી. અહીંયા સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય એ ત્રણ પ્રકારના દેવોની યોનિમાં ન જાય. ચાર પ્રકારના દેવો કયા? ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. ભવનવાસી નીચે છે, વ્યંતરો આ લોકમાં ચારે બાજુ ભટકે છે અને જ્યોતિષ એટલે તારામંડળમાં એ જ્યોતિષના દેવો અહીંયા દેવના વિમાનોમાં ઉપજે છે ત્રણ. અને બીજા સ્વર્ગમાં જાય છે વૈમાનિક દેવો. એ ઊંચા પ્રકારના પુણ્ય હોય તો અહીંયા જાય. સમ્યક દ્રષ્ટિ જીવો તેમાં જતા નથી. ઓલા ત્રણ પ્રકારના દેવોમાં ન જાય. ત્યાં ઉપજ્યા પછી કોઈ જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે તે જુદી વાત છે. ચોથો પ્રકાર વૈમાનિક દેવોનો છે. તેમાં નવમી ગ્રેવેક સુધી તો મિથ્યા દ્રષ્ટિ તેમજ સમ્યક દ્રષ્ટિ બધે બને જાય છે ને પછી તેનાથી ઉપર એકલા સમ્યક દ્રષ્ટિ જાય છે. મિથ્યા દ્રષ્ટિ ત્યાં જતા નથી. નવમી ગ્રેવેક ઉપર મિથ્યા દ્રષ્ટિ આત્મા ગમે તેવો બહારનો એને કશાયની મનતા પૂર્ણ થાય તો એનાથી ઉપર ન જાય. અહીં કહે છે કે અજ્ઞાની કદાચિત અકામ નિર્જરા કરીને હલકા દેવોમાં ઉપજે તો ત્યાં પણ વિષયોની ચારૂપ દાવા નળમાં તે બળી રહ્યો છે. અકામ દેજા એટલે ગમે એવા પ્રતિકૂળ સંયોગમાં ભલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય પણ પ્રતિકૂળ સંયોગ આવે ત્યારે સમતા ધારણ કરે એને અકામ નિર્જરા કહેવાય. એ અજ્ઞાનીને પણ હોય ને સાધકને પણ એ પ્રકારનો હોય, પણ એ ખરેખર સંવરપૂર્વકની નિર્જરા નથી. એટલે અકામ નિર્જરા પણ એને દુઃખનું કારણ થાય છે અને ભાવિમાં પણ દુઃખનું કારણ થાય છે. એટલે દુઃખી જ છે અને મરણટાણું આવતા રડી રડીને દુઃખી થાય છે. અકામ નિર્જરા એટલે ભૂખ તરસ વગેરે સમતાપૂર્વક સહન કરે તેમાં શુભ ભાવથી કંઈક નિર્જરા થાય છે ને તેથી સ્વર્ગના સ્વર્ગમાં જાય છે. પણ અજ્ઞાનીને શુભ ભાવથી થતી આ નિર્જરા કાંઈ મોક્ષનું કારણ થતી નથી. સંવરપૂર્વકની નિર્જરા એ મોક્ષનું કારણ છે. હવે વખત થઈ ગયો.